પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની સોનગઢ મધ્યે તારીખ 24/8/81 તત્વ ચર્ચા.
આત્મા સમય દર્શન કે આત્મા અનુભૂતિ આત્મા કઈ વાંધો નહીં છે. ધ્યેયપૂર્વક સમય એકાંતરૂપ અને કાંતિલાભ છે. અનેકાંતો વિષય થઈ ગયો, જ્ઞાનનો વિષય થઈ ગયો. સમય કે કાંત જે છે એ દ્રષ્ટિ નો વિષય છે. વિષયપૂર્વક જ્ઞાન થાય ખરું, પણ એ અનેકાંત પ્રમાણ જે છે એ ઉપાધિ તત્વ નથી, એમ ધ્યાન રાખે. કરવાની તો વાત જ તમે કાઢી નાખો, જાણવાની વાત રાખો ને. કરવાનું હોય યાદ કરવું છે આપણે, કેમ કે સ્વભાવમાં કરવું નથી, જાણવું છે.
પરમાત્માથી એક જ વર્ષ સહજ થઈ ગયેલું અનુભવ સિવાય બીજું કોઈ સાધન ખરું ટાળવાનું?
નહીં, બિલકુલ. ત્રણ કામ અનુભવથી એકત્ર તૂટે છે. પેલા વિચાર કોટીમાં પુરુગમે સમજીને યથાર્થ નિર્ણય આવે છે અપૂર્વ, પણ એ એકત્વ બુદ્ધિને તોડવામાં સમર્થ નથી. અનુભૂતિથી જ રાગની સાથે એકત્વ તૂટે છે, બીજું કોઈ ઉપાય નથી. અને એ અનુભૂતિ ધ્રુવના આશ્રય થાય છે. બસ ધ્રુવનું ધ્યાન કરતા જ રાગની સાથે એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. કર્તા કર્મ અધિકાર છે અને 109-12 ગાથા છે. એમાં એક એટલો બધો ગહન વિષય મૂક્યો છે, ઘણો ગહન વિષય. આ સંબંધમાં ગુરુદેવ એમ બોલ્યા હતા કાટકોપરમાં કે આ તો એકદમ નજદીકનો જીવ હોય એને આ ભાવ સમજાયું છે, બાકી સમજાયું નથી. એમાં વિષય એવો લીધો છે, અપૂર્વ વિષય છે કે નવા કર્મનો જે બંધ થાય છે એનો કરતા કોણ છે? તો કે એનો કરતા પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ કર્મનો કરતા બંધ થાય એનો કરતા કોણ છે? કે પૂતગલ દ્રવ્ય છે. અને એક પૂતગલ દ્રવ્ય જ કર્મને બાંધે છે, એક પૂતગલ દ્રવ્ય. પછી એનો વિસ્તાર કરતા એમ કહ્યું ટીકાકારે કે એક પૂતગલ દ્રવ્ય એનો વિસ્તાર કરવા જો આવે તો ચાર પ્રકારના જે પ્રત્યયો નિચ્યા તો વ્રત કસાય જો સમયસર છે ને 109-12 પછી લઈ જઈશ જોશે તો થોડું ઉપર થઈ ગયું એનું મથાવ પેલા ખાસ મથાવ 109 છે. પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મ ને કરે છે એટલે બાંધે છે. પછી એનો વિસ્તાર કરતા એમ કહ્યું કે એ પૂતગલ દ્રવ્ય એના ચાર પ્રત્યયો ભેદરૂપ કરવામાં આવે, ચાર ભેદ થાય, ચાર પ્રકારના પ્રત્યે મિથ્યા પ્રવૃત્ત કસાયની જોડે. પછી આગળ વધીને એમ કહ્યું કે એના પર ભેદ કરવામાં આવે તો તે પ્રકારના ભેદ થાય છે. ઠેઠ સંયોગી કેવળી સુધી લઈ લીધો, તે પ્રકારના જે ભેદો છે એ કર્મને કરે તો કરો, એમાં જીવને શું આવ્યું? જીવ એનો કરતા નથી. નવા કર્મ બંધાય છે એનો જીવ કરતા ત્યારે એમાં એમ પ્રશ્ન ઉઠો કે ઉદ્ગલમય મિથ્યાત્વાદી જે ભાવો છે એને મિથ્યા દ્રષ્ટિ ભોગવે તો છે ને, આ મિથ્યા દ્રષ્ટિ માટે વાત છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પર્યાયમાં મિથ્યાત્વ હોય ત્યારે પણ જીવ નવા કર્મનો બાંધનારો નથી, એનો બાંધનારો નથી. ત્યારે એને શિષ્ય પ્રશ્ન કર્યો કે મિથ્યાત્વાદી જે ઉદ્ગલ કર્મ છે મિથ્યાત્વાદી, એનો ભોગવા ભોગવે તો છે કે નહીં, મિથ્યા દ્રષ્ટિ એને ભોગવે તો છે કે નહીં? તો કે ના, એનો ભોગતા પણ નથી. તારો પ્રશ્ન અવિરત કરેલો છે, કેમ કે જીવ કરતા નથી તો ભોગતાનો પ્રશ્ન પછી તારો ખોટો છે. ત્યારે ઈ આ જે ઉદ્ગલ દ્રવ્ય નવા કર્મને બાંધે છે, કરે છે, તો ઈ જૂના કર્મના વિપાક છે. જૂના કર્મનો વિપાક થી થયેલા જે આ બધા ભાવ પ્રતિયો છે એ નવા કર્મની સાથે એને વ્યાપક સંબંધ છે. ઉદ્ગલ દ્રવ્ય કરતા છે અથવા ચાર પ્રતિયો કરતા છે અને કર્મ એનું ઉદ્ગલ કર્મ છે, નવા બંધા એનું વ્યાપી વ્યાપક સંબંધ કરતા કર્મ સંબંધ એની સાથે છે. જીવ તો અકર્તા સુરક્ષિત એવો ને એવો અનાદિ અંત રહેલો છે. તું જીવને કરતા ન દેખ, એમ જીવને નિમિત્ત કરતા પણ ન દેખ. જીવની પર્યાયમાં જે ચાર ભેદ પીડા છે એ પૂતગલનો જ વિસ્તાર છે, એ જીવનો ભાવ જ નથી. એટલે એણે એમ કહ્યું કે એ વ્યાપી વ્યાપક સંબંધ નવા કર્મને અને પૂતગલ દ્રવ્યને અથવા તો આ પ્રતિઓને એની અને વ્યાપી વ્યાપક સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી.
એટલે કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ને વ્યાપી વ્યાપક સંબંધ છે.
ભાવ કર્મ છે એ વ્યાપક છે ને ઓનું એનું વ્યાપે છે, આ કરતા ને ઓનું કર્મ. ભાવ કર્મ કરતા વ્યાપક અને નવા કર્મ થાય છે એનું વ્યાપી કર્મ છે. આત્માનું એ કર્મ નથી અને આત્મા એનું કરતા પણ નથી. ભાવ કર્મ જે થાય છે એ જ કરતા છે ને ઓનું એનું કર્મ. વ્યાપી વ્યાપક રીતે નિમિત્ત નૈમિત્તિક નહીં. જો નિમિત્ત નૈમિત્તિક લખે તો એ ભાવ કર્મ નો કરતા જીવ બની જાય અને એ જે ભાવ કર્મ છે એ જૂના કર્મનો વિપાક છે. એટલે એ કર્મના જ પરિણામ છે, જીવના પરિણામ જ નથી. જૂના કર્મના વિપાકથી થયેલો એ જે ભાવ છે એટલે એ પૂતગલના જ પરિણામ છે અને પૂતગલ જ છે ભેદપણે. તો એ પૂતગલ નવા કર્મને કરે તો કરો, એમાં જીવને શું આવ્યું? એમ કરીને જીવનું અકર્તાપણું અકારકપણું અહીંયા સિદ્ધ કર્યું. હવે વ્યાપી વ્યાપકમાં એમ પ્રશ્ન થાય, પ્રશ્ન એમ થાય કે વ્યાપી વ્યાપક તો એક જ દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં વ્યાપી વ્યાપક ન હોય. કેમ કે નવા કર્મ બંધાય એ વ્યાપ્ય કર્મ અને જે પૂતગલ કરતા થાય છે એ તો જુદું દ્રવ્ય થઈ ગયું. ભલે જીવ કરતા નથી પણ પૂતગલ એક પૂતગલ બીજા પૂતગલને કરે છે તો એ બે ને વ્યાપી વ્યાપક સંબંધ તો એમ સાંભળ્યું છે, વાંચ્યું છે પ્રભુ કે એક દ્રવ્યમાં જ હોય વ્યાપી વ્યાપક, બે દ્રવ્યમાં વ્યાપી વ્યાપક, બે દ્રવ્યમાં કથનચિત નિમિત્ત નૈમિત્તિક હોય પણ બે દ્રવ્ય વચ્ચે વ્યાપી વ્યાપક ન હોય, એમ પ્રશ્ન કોઈને થાય તો એનો ઉત્તર એ છે કે બે પૂતગલની સ્થિતિ છે, એક જાત છે માટે વ્યાપી વ્યાપક સંબંધ બને છે. ભાવ કર્મ હૈ જો પૂતગલ કા કર્મ સે વિપાક સે હુઆ વો પૂતગલ કા હી પરિણામ હૈ, સમજે? અને વો કરતા હૈ અને નયા કર્મ કા બંધ હોતા હૈ વો કર્મ હૈ, મગર ઉસકે સાથ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં, કરતા કર્મ સંબંધ. જ્ઞાને જો વ્યાપક હૈ વો જૂના કર્મ સે ઉદય સે પ્રત્યય ઉત્પન્ન હુઆ ઉસકે સાથ ઉસકો વ્યાપી વ્યાપક સંબંધ લગા દિયા, એક જાત દેખકર જડની એક જાત. ચેતન એનો કરતા નથી, ચેતન પદાર્થ એક દ્રવ્યમાં કરતા કર્મ છે ને, એક જ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે. આની કર પૂતગલ ઓલે તો પૂતગલ માટે વ્યાપી આવક કર્મ એની સાથે. એમ કરીને એનું પ્રયોજન એ છે કે મિથ્યાત્વ અવસ્થામાં પણ હવે આ કોઈનો સાર કે મિથ્યાત્વની અવસ્થા થાય છે તે વખતે પણ ભગવાન જે આત્મા છે એ અકારક ને અવેદક પણ રહી જાય છે. કેમ કે સામાન્ય સ્વભાવ બતાવો તમે પર્યાય દ્રષ્ટિથી કરતા સિદ્ધથી કરો, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્મા એ વખતે અકારક ને અવેદક છે, કરતોય નથી ને વેદતોય નથી, નિમિત્ત કરતા નથી ને ઉપાદાન કરતા નથી, એ તો અકારક જ છે, અપરિણામી છે. અપરિણામી જયારે અકર્તા હોય ત્યારે કરતા એમાં લાગુ ન પડે કઈ, એવો અપૂરો એક વિષય એમાં છે. સામાન્ય અપેક્ષા એ જીવ તદ્દન અસંગી છે, નિરાલંબી છે, શુદ્ધ છે, બિલકુલ નવા કર્મની સાથે કરતા કર્મ સંબંધો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. જ્યારે અજ્ઞાન સિદ્ધ કર્મ હોય ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય, આત્માને કરતા પર્યાય દ્રષ્ટિએ રાગનો કરતા છે એમ સિદ્ધ કર્મ હોય ત્યારે પરની હારે નિમિત્ત નૈમિત્તિક ને પોતાની હારે કરતા કર્મ રાગનો અજ્ઞાન સિદ્ધ કર્મ હોય ત્યારે. અહીંયા અજ્ઞાન સિદ્ધ નથી કરવું, તેમ અહીંયા જ્ઞાનની પર્યાય સિદ્ધ કરવી નથી. અહીં તો ત્રિકાળી દ્રવી જે દ્રષ્ટિનો વિષય છે એ મિથ્યા દ્રષ્ટિ પાસે રહી ગયો છે એમ કહે છે. મિથ્યા દ્રષ્ટિ ભલે પર્યાયમાં મિથ્યા તો છે, કેમ કે પ્રશ્ન ઉપરથી એને પોતે કબૂલ કર્યું કે ભૂતકાળમાં મિથ્યાત્વાદી ભાવનો એ કરતા જ ભોગતા છે કે નહીં, તો કે ના ભોગતા નથી, કેમ કે એને જીવ તત્વ સિદ્ધ કરવું છે, ધ્રુવ પરમાત્મા જે નિષ્ક્રિય અપરિણામી, તો કે છે કે એ એનો કરતા ને ભોગતા નથી, એ સિદ્ધ કરવું દ્રષ્ટિનો વિષય. મિથ્યાત્વની અવસ્થા જ્યારે છે ત્યારે તે આત્મા તેના પરિણામનો કરતા નથી એમ, એ જે પરિણામ મિથ્યાત્વના થાય છે એના પરિણામનો આત્મા કરતા નથી. કેમ કે સામાન્ય અપેક્ષાએ અકર્તા પણ કોઈ કાળે છૂટતું નથી, વિશેષ અપેક્ષાએ પર્યાયથી જો તો કરતા છે તે વખતે પણ સામાન્ય અપેક્ષાએ તો અકર્તા રહેલો છે. એટલે અહીંયા સામાન્ય ભગવાન આત્મા બતાવતો છે, અહીંયા આત્મા રાગનો કરતા છે એમ સિદ્ધ નથી કરતો. દુઃખનો અવેદક છે, જ્યારે પર્યાયમાં દુઃખ તીવ્ર છે નિગોદના જીવને અને નારકીયના જીવને ત્યારે એ દુઃખનો અવેદક નથી. આ દ્રવ્ય દ્રષ્ટિનું કથન છે એ ધ્યાન રાખ. વ્યવહારને એની વાત ગૌણ કરીને આચાર્ય મહારાજ દ્રષ્ટિનો વિષય આપે છે કે જેનું અવલંબન લેતા તને દુઃખ ટળી જશે. વાંચી લઈ કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો હવે માગણી કરી છે તો ખુલાસો તો કરવો જોઈએ ને, કઈક સમજવું જોઈએ ને. રાત્રે એમ કહ્યું કે આ ગાથાનો મર્મ જેને ખરેખર સમજાઈ જશે એ નિકટભવી છે, નિકટભવી હશે એને જે સમજાશે, નજીક નો જીવ. હવે મેં કેટલો માલ ફેરવ્યો છે, ટીકા ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ જ કથનચિત ઉદગલ કરતા અને કથનચિત જીવ કરતા નથી. માટે તમને કહ્યું કે પુષ્કળ દ્રવ્ય જ એક કરતા છે, તેના વિશેષો મિથ્યાત્વ વિરતી કશાય ને યોગ બંધના સામાન્ય હેતુ હોવાથી ચાર કરતા છે. તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવળી સુધીના તેર કરતા છે. એમાં શુદ્ધ પ્રિય ના લેવી, બધી અશુદ્ધ પ્રિય જ લેવી, શુદ્ધ પ્રિય બિલકુલ આમાં લેવી નહીં. હવે જેઓ પુદ્ગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી આજે મિથ્યાત્વ વ્રત કશાય યોગ છે એ પ્રકારો કેના છે? જીવના વિશેષો નથી, પુદ્ગલ કર્મના વિશેષો છે, એનો વિપાક છે. પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે, સર્વથા અચેતન છે. એમ કથનચિત ચેતન ને કથનચિત અચેતન એમાં લાગુ પડે નહીં, અચેતન છે. એવા આ તેર કરતા હો જ કેવળ વ્યાપી વ્યાપક ભાવે, વ્યાપી વ્યાપક ભાવે કઈ પણ પુદ્ગલ કર્મ ને જો કરે તો ભલે કરે, એમાં જીવને શું આવ્યું? કઈ જ નહીં. અહીં આ તર્ક છે કે પુદ્ગલ મય મિથ્યાત્વાદી ને વેધતો એટલો તો સ્વીકાર કરી લીધો શિષ્ય, એટલો ઢીલો પડ્યો કે તમે કહો છો કે પુદ્ગલમય ભાવ છે, તો હું એ કહું છું પુદ્ગલમય. ભલે પુદ્ગલમય ભાવ તમે કહો વિપાકનો છે એટલે, પણ એને તો ખરો કે નહીં દુઃખને? નારકીનો જીવ, નિગૃદનો જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ વેદે કે નહીં? અરે ભગવાન અભવિના જીવને એનું વેદન આવે કે નહીં? કે ના, જીવ વેદે નહીં. કરેક્ટ છે. પુદ્ગલમય મિથ્યાત્વાદીને વેદતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પુદ્ગલ કર્મને કરે છે તેનું સમાધાન. આ તર્ક ખરેખર અવિવેક છે, મૂર્ખાઈ ભરેલો. તારો તર્ક છે મૂર્ખાઈ ભરેલો, તો વિષયને સમજતો નથી કે કયો વિષય ચાલે છે, અમારે શું કેવું છે, તને શું ઘૂંટાય છે. અમને બધી ખબર છે, પણ તારું ઘૂંટણ છૂટીને જો તને આનો મર્મ ખ્યાલમાં આવશે તો અમે કહી છીએ કે તું નજીક થઈ ગયો, તેનું સમાધાન. આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવિ ભાવ ભાવનો અભાવ હોવાથી, વેદી વેદક ભાવનો અભાવ છે હોવાથી, આત્મા નિશ્ચયથી પુદ્ગલ મય મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી, એટલે કરતા તો નથી ભોગતા પણ નથી. તો પછી પુદ્ગલ કર્મનો કરતા કેમ હોય? ભોગતા નથી તો કર્મનો કરતા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રતિઓના ભેદરૂપ તેર વિશેષ પ્રતિઓ કે જેઓ ગુણ શબ્દથી કહેવામાં આવે છે, ગુણસ્થાન અર્થાત તેમનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ ઉદ્ગલ કર્મનો અકર્તા છે. ગુણો જ તેમના કરતા છે અને તે ગુણો તો પુદ્ગલ દ્રવ્ય જ છે, તેથી એમ ઠેર્યું કે પુદ્ગલ કર્મનો પુદ્ગલ દ્રવ્ય જ એક કરતા છે. નભાવાર્થ, શાસ્ત્રમાં પ્રતિઓને બંધના કરતા કહેવામાં આવ્યા છે, ગુણસ્થાનો પણ વિશેષ પ્રતિઓ જ છે, તેથી એ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પુદ્ગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વાદી સામાન્ય પ્રતિઓ કે ગુણસ્થાન રૂપ વિશેષ પ્રતિઓ અચેતન પુદ્ગલ દ્રવ્યમય છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલ દ્રવ્ય જ પુદ્ગલ કર્મનું કરતા છે, જીવ કરતા નથી. જીવને પુદ્ગલ કર્મનો કરતા માનવો તે અજ્ઞાન છે. હવે આની અંદર પુદ્ગલ દ્રવ્ય પુદ્ગલ કર્મને કરે છે, વ્યાપ્યા પક્ષમાં એની સાથે છે, એનું કરતા કર્મ પણ ત્યાં સિદ્ધ નથી કરવું, આત્મ અકર્તાથી સિદ્ધ કરવું આના દ્વારા. કેમ કે આત્મા, આત્માને સમજાવવો છે, આત્મા પોતે કરતા માની બેઠો છે, હું અકર્તા છું. અધ્યાત્મની વાત એવી છે, દ્રવ્યાનો યોગ સૂક્ષ્મને બહુ ગંભીર છે,
એમની ગાથામાં આપશો કે જીવ અકર્તા રહેતો છે ત્યાં
સ્વભાવ દ્રષ્ટિએ અકર્તા ગમ્યા લેખો હોય તો અકર્તા છે. જયારે અકર્તા કાઢો તમે તો કોઈ પણ ગાથામાં અકર્તા કાઢો તો અકર્તા માં પછી કઈ ફેર નહીં, અકર્તા એટલે અકર્તા. વિવિક્ષાથી સંભાવે છે, બાકી અકર્તા. એટલે 13મી ગાથાનો અકર્તા જુદો, 320 ગાથાનો અકર્તા જુદો, આ અકર્તા જુદો એમ નહીં. આત્મા કયો એટલે દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો એ ત્રણેય કાળે અકર્તા છે. પછી વિવિક્ષાથી સંભાવતા હોય જુદી જુદી ગાથાઓમાં, પણ અકર્તા એટલે અકર્તા. ખલાસ. એક જગ્યાએ થી અકર્તા પણ એને ખ્યાલ બનાવ્યો, બીજી જગ્યાએ થાય તો એ બે પાસન થઈ જાય તો કોઈ ત્રીજી વખતે આવી જાય, કોઈ ચોથી વખતે આવી જાય. ક્યાંક ને ક્યાંક અધ્યાત્મ શાસ્ત્ર નું અધ્યયન કરતા 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 એને જો આત્મા જોતો હોય, એને જેને આત્મા જોતો હોય એને લક્ષમાં આવી જાય, જેને વ્યવહાર જોતો હોય એને લક્ષમાં આવી જાય. વ્યવહાર એટલે સંસાર. એક અનંત કાળ થી આત્મા એ આત્મા ને જાણ્યો નથી, તે ત્રણેય કાળ અકર્તા ને અભોગતા છે, જ્ઞાયક છે, શુદ્ધ છે. જેટલા એના વિશેષણો નામથી આપો એટલા ઓછા. નિષ્ક્રિય કયો, અપજ્ઞાની કયો, અકારક ને અવેદક એ અપેક્ષા એ કરતા ભોગતા પણ એની બુદ્ધિ હટાવ્યો. અપજ્ઞાની એટલા માટે કયો કે પરિણામીના પક્ષવાળાને અપરિણામી કે નિષ્ક્રિય એમ કહ્યું, કે સક્રિય આત્માને માને છે તો એને નિષ્ક્રિય આપ્યો એમ કરીને. એક જ આત્માના બધા વિશેષણો જુદા જુદા નામ, આત્મા તો એક છે. લેજો ને કળશ ટીકા. જીવ દ્રવ્ય તથા કર્મ પર્યાય રૂપ પરિણત ઉદગલ દ્રવ્યનો પિંડ, તે બંનેનો એક બંધ પર્યાય રૂપ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવ દ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરમે અનંત ચતુષ્ટય રૂપ પરમે કેવો જ્ઞાન, તથા ઉદગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયને છોડે જીવના પ્રદેશોથી સર્વથા અબંધ રૂપથી સંબંધ છૂટી જાય, જીવ પૂતગલ બને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ રાગ દ્વેષ ઇત્યાદિ વિભાવ રૂપ અશુદ્ધ પ્રણતિ ના મટવાથી જીવને શુદ્ધત્વ રૂપ પરિણમન પરિણમન તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ કર્મનો ક્ષય કરવાનું કારણ છે, એટલે નિશ્ચય મોક્ષ માર્ગ. એવું શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણમન રૂપ છે, નિર્વિકલ્પ રૂપ છે. એ જે શુદ્ધત્વ રૂપ પરિણમન થયું મોક્ષનું કારણ મોક્ષ માર્ગ, એ આત્મા છે, એ આત્માનું જ પરિણમન છે, દ્રવ્યનું પરિણમન છે, નિર્વિકલ્પ રૂપ છે, એટલે એમાં રાગ નથી. તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પરિણમાવે છે જ્ઞાન ગુણ, તે મોક્ષનું કારણ છે. એટલે કે આત્મા એ શુદ્ધત્વ રૂપે પરિણમે એ જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ છે જે જ્ઞાન, તે જીવના શુદ્ધત્વ પરિણમનથી સર્વથા સહિત છે, રાગથી રહિત અને શુદ્ધત્વ પરિણમથી આત્મા સહિત છે. કેમ કે અહીંયા મોક્ષનું કારણ જે છે એ પરિણામી દ્રવ્ય છે, અપરિણામી મોક્ષનું કારણ ન થાય. 320 ગાથામાં ખુલાસો આપ્યો છે કે મોક્ષ થવાનું કારણ શું, કે મોક્ષ થવાનું કારણ મોક્ષનો માર્ગ ભાવના, કે આત્મા નહીં કે ના આત્મા નહીં, આત્મા તો પ્રથમથી જ મુક્ત છે તો એ તો કારણ થતો નથી. જો એ કારણ હોય તો બધાને એ સ્થિતિ તો છે તો બધાનો મોક્ષ થવો જોઈએ. માટે જીવ તત્વ જે છે એ કારણ નથી, કારણ થી શૂન્ય છે. બંધ ના કારણ અને મોક્ષ ના કારણ થી આત્મા શૂન્ય છે, અપાર છે. માટે ભાવના જે શુદ્ધ આત્માની, આત્માની સન્મુખ થઈને ભાવના જાગી, એ મોક્ષ નું કારણ છે. એમ જીવના શુદ્ધત્વ પરિણામ થી સર્વથા સહિત છે, એટલે કે એ અભેદ જ છે. એમ એમાં એ વખતે તો ભેદ કરીશ માં, એમ એટલું. સર્વથા સહિત એટલે એકાંતે સહિત, કે એ સહિત ને પર્યાય નાશ થાય તો દ્રવ્ય નાશ થાય, એ વિષય ન લેવો. જ્ઞાન પ્રધાન કથનમાં અનન્ય કહેવાય, તાદાત્મ કહેવાય, સહિત કહેવાય, કઈ વાંધો નહીં. જેને શુદ્ધત્વ પરિણામ હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, સંદેહ નથી. અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી. તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. જીવ મોક્ષનું કારણ નથી, આત્મા મોક્ષનું કારણ નથી. આત્માનો જે અનુભવ થાય એ મોક્ષનું કારણ થાય, એમ બરાબર. અહીં અનેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિ જેવું નાના પ્રકારના વિકલ્પો કરે છે, નાના એટલે અનેક પ્રકારના વિકલ્પો ઉઠાવે છે, જેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષ માર્ગ છે, એમ કોઈ કહે છે. કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિંતન કરવું કે બંધ ક્યારે છૂટશે, કઈ રીતે છૂટશે, એવી ચિંતા મોક્ષનું કારણ છે, એમ કેટલાક વિચારે છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે, મિથ્યા દ્રષ્ટિ છે. આવો ચિંતન, આવો વિચાર તે મોક્ષનું કારણ થતું નથી. પ્રત્યક્ષપણે આત્માનો જે અનુભવ થાય એ જ એક મોક્ષનું કારણ છે. આ તો બધા વિકલ્પ છે. એમ મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે. વસ્તુ સ્વરૂપે પ્રગટ છે જે પ્રજ્ઞા અર્થાત આત્માના શુદ્ધ સ્વરૂપ અનુભવ સમર્થપણે પરણમેલો જીવનો જ્ઞાન ગુણ. પરણમેલો અપરિણામી મોક્ષનું કારણ ન થાય, પરિણામી દ્રવ્ય મોક્ષનું કારણ થાય, એમ તે જ છે છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને ભેદીને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ કર્મને છેદીને બે કરવાના છે, તેમને બે રૂપે છેદવાને માટે સ્વરૂપ અનુભવ સમર્થ જ્ઞાનરૂપ છીણી છે. શુદ્ધ આત્માને સન્મુખ થયેલું અત્યંત જ્ઞાન જે અનુભવ જ્ઞાન એ બે કરવાને સમર્થ છે, એમ. અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહીં, કોઈ કાળ રિકાર્ડ નિયમ. આવી પ્રજ્ઞા છીણી જે રીતે છેતીને બે કરે છે તે રીતે રીત કહે છે. આત્મા ચેતના માત્ર દ્રવ્ય, કર્મ ઉદગલનો પિંડ અથવા મોહરાગ્રેશ પશુત્પન્ન નથી. એવી છે જે બે વસ્તુ તેમનો અંતઃસંધિ વાળો, જોકે એક ક્ષેત્ર અવગારૂપ છે, બંધ પર્યાયરૂપ છે, અશુદ્ધ તો વિકારરૂપ પરમેલ છે, તો પણ પરસ્પર સંધિ છે. રાગ રાગ અને આત્માની અંદરમાં જુદાય છે, એકત્વ થયું નથી. એકત્વ ભલે માને પણ એક થઈ શકે નહીં, જુદાઈ એની કાયમ રહી ગઈ છે. એ જુદા રહી ગઈ છે એટલે બે ભેદ જ્ઞાનથી જુદું પડી શકે, નિસંધિ થયેલ નથી, એટલે એકમેક નથી થયા. બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી એવો છે જે બંધ અર્થાત જ્ઞાન શ્રેણી પેશવાનું સ્થાન, તેમાં જ્ઞાન શ્રેણી પેશે છે, પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞા શ્રેણી? પ્રજ્ઞા શ્રેણી એટલે અનુભવ જ્ઞાન, આત્માની સન્મુખ થયેલું અતિન્દ્રિય જ્ઞાન, એ જ પ્રજ્ઞા શ્રેણી છે, વિકલ્પ નહીં કોઈ. જ્ઞાનાવરણ કર્મનો ક્ષોભ્રમ થતા, મિથ્યાત્વ કર્મનો નાશ થતા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પેશવાની અત્યંત સમર્થ છે. જ્યારે ભાવ મિથ્યાત્વ નાશ થાય છે અને કર્મનો એ પ્રકારે જ્ઞાનાવરણનો ક્ષોભ્રમ થાય છે પ્રગટ, ત્યારે એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પેશવાની અત્યંત સમર્થ થાય છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જોકે ઊંચા લોઢાની શ્રેણી અતિ તીક્ષ્ણ હોય છે તો પણ સંધિ વિચારીને દેવાથી છેદીને બે કરે છે. શ્રેણી ગમે વિચારી હોત પણ એનું ઠેકાણું શોધીને જો કરે તો કટકા થાય, નહીં કટકા ન થાય. તેવી રીતે જો કે સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તો પણ જીવ કર્મની છે જે અંદરમાં સંધિ, જેમાં પ્રવેશ કરતા પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે. પછી સકળ કર્મ નો સૂક્ષ્મ ઘણી દુર્લક્ષ સંધિ રૂપ છે, એટલે ઘણી સૂક્ષ્મ છે, સંધિ ઘણી સૂક્ષ્મ છે, તેનું પરિણામ છે કે જે દ્રવ્ય કર્મ છે, જ્ઞાનાવરણાદિ પૂતગલ નો પિંડ, તે જો કે એક ક્ષેત્રાવકારું છે તો પણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ વિચાર કરતા ઉપજે છે. અનુભવ પહેલા એ વિચાર કરે તો જીવ અને પૂતગલ બે જુદા છે એમ ખ્યાલમાં આવે છે, વિચાર કરતા ઉપજે છે. કારણ કે દ્રવ્ય કર્મ પૂતગલ પિંડરૂપ છે, જો કે એક ક્ષેત્ર આવકારરૂપ છે તો પણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, છૂટે છે. આમ વિચારતા ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. દ્રવ્ય કર્મ સંબંધે કહ્યું. હવે નવકર્મ, નવકર્મ છે જે શરીર મન વચન તેનાથી પણ તે પ્રકારે ઉપર કયા તે પ્રકારે વિચાર કરતા ભેદ એટલે જુદાઈની પ્રતીતિ ઉપજે છે. હજી વિચાર ભાવકર્મ, હવે ભાવકર્મ જોઈએ છે જે મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એક પરિણમન રૂપ છે તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપી વ્યાપક રૂપ પરિણમે છે, એકમેક થઈને પરિણમે છે અથવા કરતા કર્મ રૂપે પરિણમે છે. તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે. ઓલું વિચાર કરતા તો દ્રવ્ય કર્મ ને શરીર આદિનો કર્મ જુદા છે એમ તો વિચાર કરતા ખ્યાલમાં આવે છે, પણ આત્મા રાગથી આત્મા ભિન્ન છે એ એમ કે ભિન્નપણાનો અનુભવ કઠણ છે. કઠણ લખ્યું છે, અશક્ય નથી લખ્યું, કઠણ પુરુષાર્થ લાગી. તો પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતા ભિન્ન પ્રતીતિ થાય છે. અનુભવથી આત્મસન્મુખ થતા રાગથી મારો આત્મા ભિન્ન છે એમ એને અનુભવમાં આવે છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણી સ્વરૂપથી સ્વચ્છતા માત્ર વસ્તુ છે, રાતી પીળી કાળી પૂરીનો આશ્રયરૂપ વસ્તુનો સંયોગ પામવાથી રાતો પીળો કાળો એ રૂપે સ્ફટિકમણી ઝળકે છે, વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણી વસ્તુ છે, તેમાં રાતા પીળા કાળા પણ પર સંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણીનો સ્વભાવ ગુણ નથી. તેવી જ રીતે દ્રષ્ટાંત પૂરો થયો. તેવી જ રીતે જીવ દ્રવ્યનો સ્વચ્છ ચેતના માત્ર સ્વભાવ છે, અનાદિ સંતાનરૂપ ચાલુ આવતું, અનાદિ સંતાનરૂપ મોહ કર્મના ઉદયથી એટલે ઉદયના જોડાવાથી મોહ રાગ દ્વેષ રૂપ રંજિત અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે. તો પણ ભલે મિથ્યા દ્રષ્ટિ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમતો હોય તો પણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા ચેતના ભૂમિ માત્ર તો જીવ વસ્તુ છે, તેમાં મોહ રાગ દ્વેષ રૂપ રંજિત સ્વરૂપ કર્મના ઉદયની ઉપાધિ છે. એ કર્મના ઉદયની ઉપાધિ, મેં સ્ફટિકમણીમાં લાલ દેખાણું તો એ ફૂલની ઉપાધિ છે, એનો મૂળ સ્વભાવ નથી. એમાંની પર્યાયમાં રાગ દ્વેષ મોહ દેખાય છે એ જૂના કર્મની ઉપાધિ છે, એનો પોતાનો મૂળ સ્વભાવ નથી, એમ વસ્તુનો સ્વભાવ ગુણ નથી. આ રીતે વિચારતા ભેદ ભિન્ન પ્રતીતિ ઉપજે છે. આ રીતે વિચાર કરતા જુદાપણું છે એમ એને ખ્યાલમાં આવે છે. જે અનુભવ ગોચર છે, કેવળ માત્ર અનુભવ, અનુભવીને આ ખબર પડે. કોઈ પ્રશ્ન, અનુભવ ગોચર એટલે કેવળ માત્ર અનુભવ જ્યારે પ્રત્યક્ષ કરે ત્યારે રાગથી હું ભિન્ન છું એવું એને શ્રદ્ધા જ્ઞાનમાં આવે. પેલા ભલે અનુમાનથી લે, પણ અનુમાનથી એ જુદાપણું થયું નથી, અનુભવથી સવિકલ ભેદ જ્ઞાનમાં એ જુદું જાણે રાગ ભિન્ન ને આત્મા ભિન્ન, પણ ખરેખર એની એકત્વ બુદ્ધિ તો અનુભવથી તૂટે. જે અનુભવ ગોચર છે, કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞા છીણી પડે છે, એમ આ બેને જુદા પાડવાનું જે જ્ઞાન છે અનુભૂતિ રૂપ, એને એ જુદા પાડવા માટે કેટલો કાળ લાગે, એમ ભિન્ન ભિન્ન કરે છે. ઉત્તર આમ છે, અતિ સૂક્ષ્મ કાળમાં એક સમયમાં પડે છે. સ્વભાવ અને વિભાવ એક સમયમાં જુદા અનુભવમાં આવે છે. જે અનુભવ થયો રાગથી ભિન્નપણાનો આનંદ આવ્યો, ત્યાં રાગ અને દુઃખથી હું જુદો છું એમ એના જ્ઞાનમાં શ્રદ્ધામાં પરિણામમાં આવી જાય છે. એક સમયમાં પડે તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. જે કાળે પ્રજ્ઞાશ્રેણી પડે તે જ કાળે સમય એક. કેવી છે પ્રજ્ઞાશ્રેણી? આત્મ અનુભવમાં પ્રવીણ છે જે સમ્યક દ્રષ્ટિ જીવો તેમના વડે સંસારના નિકટપણા રૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદ વિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, ગ્રાહક ગ્રાહકરૂપ છે, શુદ્ધ સ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી. આ પ્રશ્ન હતો. શું કહ્યું? ભાવાર્થ આમ છે કે ભેદ વિજ્ઞાન બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક અને વિકલ્પરૂપ છે, એટલે જ્યાં સુધી આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આ પ્રકારના એને વિચાર આવે. ગ્રાહ્ય ગ્રાહક રૂપ છે એટલે કે આ જાણનારો છે અને રાગ જણાય એવું છે. ચેતી ચેતક રાગ છે એ જણાય છે અને આ હું એનો જાણનારો છું. શુદ્ધ સ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી, આ બધા વિકલ્પ છે. શુદ્ધાત્માનો પ્રત્યક્ષ જે નિર્વિકલ્પ અનુભવ થાય એવી વાત આ નથી, છતાં પેલા હોય ખરું પણ અનુભવના કાળે નીકળી જાય. તેથી ઉપાયરૂપ છે. શુદ્ધ સ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી તેથી ઉપાયરૂપ છે. ઉપાય એટલે સવિતવ દશામાં જાતના વિચારો એને આવે. કેવા છે સમય દ્રષ્ટિ જેવો? જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગૃત છે. અનુભવ થયા પછી એની જાગૃતિ કાયમ રહે છે એમ. પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાશ્રેણી? સર્વથા પ્રકારે જીવને અને કર્મને જુદા જુદા કરે છે. સર્વથા પ્રકારે મોક્ષની વાત છે ને, જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીત કહે છે. સ્વ પર સ્વરૂપ ગ્રાહક એવો જે પ્રકાશ ગુણ એટલે જ્ઞાન, તેના ત્રિકાળ ગોચર પ્રવાહમાં જીવ દ્રવ્યને એક વસ્તુ રૂપ એમ સાધે છે. ત્રણેય કાળ હું તો એક છું એમ એના જ્ઞાનમાં આવે છે. ભાવાર્થામ છે શુદ્ધ ચેતના માત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવ ગોચર થાય છે. રાગાદીપણામાં નિયમથી બંધનો સ્વભાવ છે એમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદી અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવ ગોચર થાય છે. કેવું છે ચૈતન્યપુર? સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ, સર્વકાળે શાશ્વત, સર્વકાળે શુદ્ધત્વ રૂપ અને સર્વકાળે પ્રત્યક્ષ એવો છે કેવળ જ્ઞાન કેવળ દર્શન તેજપુંજ જેનું એવું છે. ગ્રાહ્ય ગ્રાહક એટલે ગ્રાહ્ય એટલે જણાવવા લાયક. ચેત્ય ચેતક આવે છે 294માં. ચેત્ય અને ચેતક, ચેત્ય એટલે જણાવવા લાયક રાગ. રાગ છે ને એ જ્ઞેય છે, રાગ છે એ જ્ઞેય છે, ગ્રાહ્ય છે અને ઓલો એને જાણનાર ગ્રાહક છે. એટલે આ રાગ છે અને આ હું છું, આ જ્ઞાન છે અને આ જ્ઞેય છે એવો ગ્રાહ્ય ગ્રાહકનો વિકલ્પ ઉઠે પણ એ કઈ વસ્તુ નથી, વિચારમાં આવેલો છે. જ્યારે રાગ મારું કર્મ નથી એટલું છોડવા માટે એટલો વિચાર આવે કે રાગ મારા જ્ઞાનનો જ્ઞેય છે પણ મારો એ ભાવ નથી એવો વિચાર પણ આવી જાય.
અભ્યાસ કરે ને ગ્રાહ્ય મને આત્મા એમ લેવા,
બુદ્ધિપૂર્વક વિકલ્પ રૂપ છે એટલે નિર્વિકલ્પ નથી બરાબર. પછી ગ્રાહ્ય ગ્રાહક રૂપ છે, ભેદ જ્ઞાનમાં વિચાર આવ્યો કે હું નાયક અને આ રાગ મારું જ્ઞેય છે એમ. ગ્રાહક ગ્રાહક એટલે ગ્રહણ કરવા યોગ્ય છોડવા યોગ્ય એમ નહીં. ગ્રાહ્ય અને ગ્રાહક, ગ્રાહક એટલે નાયક જ્ઞાતા અને ગ્રાહ્ય એટલે રાગ જણાવવા લાયક એમ. જ્ઞેય જ્ઞાયક સમજ ભેદ
જ્ઞાન ને કહી રહ્યા ગ્રહણ કરવાનું ભેદ જ્ઞાન ને ગ્રાહ્ય હે આત્મા, તો એ ભેદ જ્ઞાન ગ્રહણ કરવાનો અભ્યાસ કરે અને ગ્રહણ કરવા લાયક કહીએ તો આત્મા.
ભાઈ સવિકલ્પ ભેદ જ્ઞાનમાં એને વિચાર કર્યો કે હું નાયક છું ને આ મારું જ્ઞેય છે સવિકલ્પ ભેદ જ્ઞાન ની પર્યાય માં હું જ્ઞાયક છું ને આ જ્ઞેય છે એવું ગ્રાહક ગ્રાહક વિકલ્પ પૂછો એમ અનુભવ નિર્વિકલ્પ અનુભવ છે પછી ગ્રાહક ગ્રાહક નો ગમે એટલો અર્થ થતો હોય તો એનો મર્મ એ છે બધા વિકલ્પ છે બસ આપણે બહુ શબ્દ જ્ઞાન ના નિષ્ણાત નથી શબ્દ નું જ્ઞાન આપણે નથી ભાવાર્થ આપણે કોઈ શબ્દ નો બીજો અર્થ થતો હોય તો ગુરુદેવ જેવા મહાપુરુષ કરે આપણે કોઈ જી શબ્દ ની ચિંતા જિંદગીમાં કરી નથી ભાવની વિકાસ પૂરેપૂરી કરી છે પૂરેપૂરી જ્યાં ભાવની ખટક લાગે ત્યાં સંસ્કૃત જોઈ લો સંસ્કૃત નું સમાધાન ન થાય તો એને 6 મહિના વિચાર કરો સીધો અનુભવ કરવાથી ભેદ જ્ઞાન થાય છે અને પછી ભેદ જ્ઞાની કેવળ જ્ઞાન માટે અભ્યાસ કરે છે એ સેકન્ડ કઈક છે જે પર્યાય થાય છે ને એ મારામાં નથી એવો અભ્યાસ કરવો શું કહ્યું જે અભ્યાસ નો પર્યાય ચાલે છે એ પર્યાય થી હું તદ્દન ભિન્ન છું એવો અભ્યાસ કરવો એ જે અભ્યાસ ને આગળ કરવા જેવું નથી મારું કેવું એ નિર્વિકલ્પ અનુભવ ન થાય ત્યાં સુધી સવિકલ્પ જ્ઞાન કયું છે શાસ્ત્રકારે હોય બીજો તો ઉપાય નથી ઉપયોગમાં પ્રતિભાસ થાય છે ઉપયોગ જે છે વર્તમાન જે એને બાળગોપાળ સૌને સદાકાળ અનુભવમાં તો આવે છે એટલે એ જ્ઞાનમાં જણાય તો છે જ્ઞાયક જ્ઞાયક ભાવ જે ત્રિકાળી છે એ વર્તમાન પ્રગટ ક્ષોભસમ જ્ઞાનની ઉગાડની પર્યાય છે એમાં જ્ઞાયક નિરંતર જણાય છે જણાય છે પણ એને એ જાણતો નથી જણાવવાનું કાર્ય એ છોડતો નથી અને જ્ઞાન એને જાણવાનું કામ છોડી દે જ્ઞાનનો પર્યાય છે એમાં જ્ઞાયક ભાવ જે છે એ એમાં જણાવવાનું પોતાનો ધર્મ છોડતો નથી કેમ કે એમાં જ્ઞેયત્વ છે અને જે જ્ઞાનનો પર્યાય છે એને જાણવાનું કામ કરતો નથી ને આડે અવડે રસ્તે ચડીને પરજ્ઞેયને જાણવા જાય છે હવે એ પ્રતિભાસ થાય છે જ્ઞાયકનો એ ઉપયોગાત્મક કરે તો અનુભવ થાય પ્રતિભાસ તો થાય છે પણ એને ઉપયોગાત્મક કરે તો એને અનુભવ થાય જેવી રીતે દ્રષ્ટાંત એક સ્થૂળ દ્રષ્ટાંત છે કે એક ભાઈ પૂર્વ દિશાથી આવતા હતા અને પશ્ચિમમાં જતા હતા બીજા ભાઈ પશ્ચિમમાંથી આવતા પૂર્વ દિશામાં જતા હતા બે રસ્તામાં હવા મળ્યા છેટેથી એકદમ બે ને ઉતાવળ હતી જય જયેન્દ્ર કે જય જયેન્દ્ર આગળ આવેલા પૂર્વ તરફથી ભાઈ ગયા તો બીજા ભાઈ મળ્યા તો ભાઈ તમે હવે મળ્યા વિજયજીંદ્ર કહ્યું, સમજી ગયા? પણ મળ્યા નથી, મળ્યા પણ છતાં ન મળ્યા બરાબર. એને કેમ કે એને અવગ્રહ ઈ આવે ને ધારણા સુધી આવવું જોઈએ, ઈ ના આવ્યું. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, આ કઈ સૂક્ષ્મ માં બહુ લાગુ ન પડે. એવી રીતે જ્ઞાયક ભાવ તો સમયે સમયે ધરાયેલો છે. જો એ જ્ઞાયક ભાવ એના વિશેષમાં સામાન્ય ન જણાય, એ વિશેષ પર્યાય જે છે એમાં એનું સામાન્ય ન જણાય, તો એ વિશેષનો જ અભાવ થઈ જાય. કેમ કે વિશેષને સામાન્યની સાથે આધાર આધિત સંબંધ છે, તો આધાર આધિત સંબંધ હોવાથી એકરૂપતા છે. જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય ન લેવો, સમજી ગયા? તો એ બે ને આધાર આધિત સંબંધ એક વસ્તુ છે, અનન્ય છે. ઉપયોગથી આત્મા અનન્ય છે, એટલે એ ઉપયોગમાં આત્મા જણાઈ ગયો છે. પણ જાણનારો જણાય છે એ ભૂલાઈ ગયો, અને આ જણાય છે એ આવી ગયો. કેમ કે જણાઈ રહ્યો છે એનો કઈ લાભ લીધો નહીં એને, જણાઈ રહ્યો છે પણ જ્ઞાન એને જાણતો નથી. જણાઈ તો રહ્યો છે પણ જ્ઞાન બીજાને જાણે છે, બીજાને જાણવાનો પ્રેમ થઈ ગયો છે, રોકાઈ ગયું. લક્ષ બીજે છે, નિમિત્ત ઉપર લક્ષ છે, ઉપાદાન ઉપર લક્ષ નથી આવતું, વિશ્વાસ નથી આવતો. એ જાણનારો જણાય, બાલગોપાલ સૌને સદાકાળ ઊંઘમાં પણ આ શું કે જણાય. ખરેખર તો એ એક જ વસ્તુ છે, લક્ષ્ય ને લક્ષણ એક જ છે, જુદા નથી. પ્રકાશ છે એમાં સૂર્યનો પ્રતિભાસ થઈ રહ્યો છે, સૂર્યને પ્રસિદ્ધ કરે જ છે. જો એ સૂર્યને પ્રકાશ, પ્રકાશ જે સૂર્યનો છે એ સૂર્યને પ્રસિદ્ધ ન કરતો હોય તો એ પ્રકાશનો અંધકાર હોય. એમ જ્ઞાનનો પર્યાય ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે જ છે, જણાય જ છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અંદરમાં જણાઈ ગયો છે, પણ લક્ષ્ય એના તરફ નથી. લક્ષ દૂર, લક્ષ બહાર છે. આને કરું, આને કરું, ભોગવું ને આને મેળવું ને મમતા પર પદાર્થની છે, ઉપયોગ બહાર જાય છે. જો ઉર્ધ્વપણે જ્ઞાન ન જણાય તો બીજો પદાર્થ જાણી શકાતો જ નથી. ઉર્ધ્વપણે જ્ઞાન જ જણાય છે. શ્રીમદજીએ એ વાત એક બહુ સારા શબ્દમાં કરી છે, ઘટપટ આદિને જાણ, તેથી એને માન. જાણનારને માન નહીં કેવું કહીએ? ઊંચામાં ઊંચું વાક્ય છે,
છેલ્લી ગાથા સારી છે. આત્માને શંકા કરે આત્મા પોતે આકાનો કરનારથી અદ્રજ્ય માં. હા, લાસ્ટ ગમે તેવો નાસ્તિક પણ નાસ્તિક થઈ જાય.
હા, એને કબૂલ કરવું જોઈએ. કેમ કે શંકા કરે છે, કેની સત્તામાં શંકા થઈ? આત્માની સત્તામાં શંકા થઈ, આત્મસિદ્ધ થઈ ગયો. હું નથી, હું તું શંકા કરતો, તું જ આત્મા છો. શંકા કરનારો થી આત્મા છે. એક છોકરાએ ગુરુદેવને જામનગરમાં કહ્યું હતું, પરેશે, પરેશ નામે, હવે તો મોટો થઈ ગયો, હમણાં હું ગયો હતો, કે સાહેબ આંખ ખીચું છું તો અંધારું દેખાય છે, અને આંખ ઉગાડું તો આપદો પ્રકાશ દેખાય છે. આત્મા તો ક્યાંય જણાતો નથી. તો કે જે અંધારું દેખાય છે એ કેની સત્તામાં દેખાય છે? એ તો છો કે એવો જાતે જામનગર બનાનો છોકરો, એ વખતે 8-8 વર્ષ 10 વર્ષનો હતો, જવાન થઈ ગયો છે. એ મળ્યો તો મને ઓળખાય નહીં એવો મોટો આવો. એને ઘેર ચાપી ગયા ને ત્યારે કહ્યું, આ પરેશ એમ, આ પરેશ સાચો. ખરેખર ભાઈ સાધુરામ ભાઈ જે સમયસરની 11મી ગાથા મૂકી છે, ટંકોત કિરણ છે, કુસુમ ભગવાન જૈન દર્શન પ્રાણ છે ગુરુદેવ કથા, એનો વિસ્તાર ને 56 ગાથામાં મૂકો, એ વ્યવહાર ને અભૂતાર છે. એમ્યા કહ્યું અભૂતાર્થ ને પ્રગટ કરે છે, અભૂતાર્થ હોવાથી અસત્યાર્થ હોવાથી અસત્ય અર્થને કરી કહી. ઈ ગાથાનો 56 ગાથામાં મૂક્યું કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે. આ એવું માર્મિક વાક્ય છે, એવું માર્મિક વાક્ય કે એનો જો જરાક વિચાર કરે તો આખો એનો ખ્યાલ આવે, આખો ખ્યાલ આવે. જો છે સ્થિતિ શું કે ઉર્ધપણે જ્ઞાન જ જણાય છે, બરાબર છે? કેમ કે જ્ઞાન જ્ઞાનને ન જાણે અને જ્ઞેયને જાણે એમ બને જ તો જ્ઞાન જ જડ થઈ જાય. હવે જ્ઞેયનું છે શું કે ખરેખર જ્ઞાન જ્ઞેયને જાણે છે એમ વ્યવહારનું કથન છે, સમજી ગયા? એટલે હવે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, એ અહીંયા એપ્લાય કરી શકતો નથી. જો જરાક એપ્લાય કરે તો એમ આવી જાય ઘરે, તો જ્ઞાન જ જણાય છે, જ્ઞેય નહીં. વ્યવહાર નહીં એમ કે છે કે જ્ઞેય જણાય જાય, ભીજ જણાય. વ્યવહાર નહીં નો ધર્મ છે. નિશ્ચય નહીં એમ કે છે કે જ્ઞાન જ જણાય છે, જ્ઞેય નહીં, કેમ કે એને નિષેધ કરવાનો ધર્મ છે. જણાય છે સમયે સમયે જ્ઞાન, અને માને છે કે ફર્ક નહીં જણાય, અને વ્યવહાર નહીં પાછું કે વ્યવહાર નહીં જ્ઞાન પર ને જાણે છે. પણ વ્યવહાર નહીં નું કથન એટલે બીજાના ભાવને બીજાનો કહે છે, એટલે જણાય છે જ્ઞાન અને કહે છે કે જ્ઞેય જણાય. ફસાઈ ગયો એમાં. આટલું બધું વિચારવું પડશે, કરવાની તો વાત ક્યાંય ગઈ, જાણવાના માના નીકે પણ જીવ ફસાઈ જાય છે. વ્યવહાર ને ક્યાં કહેતે કે લોકા લોકો કેવડી જાણે, વ્યવહાર નીતિ છે, વ્યવહાર નીતિ વ્યવહાર સત્યાર છે. પણ નિશ્ચય નીતિ શું છે? કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં એ નિશ્ચયની પ્રધાનતાનું કથન છે. એમ વ્યવહારે કેવળ ભગવાન લોકાલોકને જાણે છે એની સામે આપણે કઈ વાંધો નથી. પણ વર્તમાન જ્ઞાનનો જે પર્યાય છે એ કેને જાણે છે એ નક્કી કરવાની જરૂર બહુ છે. અનુભવ પહેલા ભીતની સામે નજર છે, પ્રતિમાની સામે નજર છે, ત્યારે જ્ઞાન જ જણાય છે. અને વ્યવહાર નહીં એમ કે છે કે તે પ્રતિમાને જાણે એનું જ્ઞાન, તો ઈ વ્યવહાર નહીં કે છે કે પર નહીં ને જાણે, નિશ્ચય નહીં કે છે જ્ઞાન જ્ઞાન ને જાણે. એટલે બહિર્મુખ ઉપયોગ વ્યવહારનો પક્ષ છે, એટલે બહિર્મુખ ઉપયોગ કરી જાય. વ્યવહારે તો જાણે નહીં વ્યવહાર, પણ નિશ્ચય શું એ રહી ગયો. વ્યવહાર નહીં બીજાના ભાવ નહીં બીજાનો કહે છે, જણાય જ્ઞાન અને એ કહે છે કે જ્ઞેય જણાય. જણાય જ્ઞાન વ્યવહાર નહીં કે રાગ જણાય છે, જણાય જ્ઞાન વ્યવહાર નહીં કે દેહ જણાય, જણાય જ્ઞાન વ્યવહાર નહીં કે દેવગુરુ શાસ્ત્ર જણાય. હવે આનું ઘડીએ ઘડીએ ક્યાં એનું કરવા જાવ આપણે?
એમ થયું કે વ્યવહાર નહીં જુદી જુદી ચીજો છે એમ કે છે, અને ખરેખર એક જ જ્ઞાન દેખાય કરે છે, બીજું કઈ દેખાતું નથી એમ છે.
એમ જે નિશ્ચય ના પક્ષમાં આવશે એને શું લાભ થશે કે ભીત ઉપરથી લક્ષ છૂટીને જ્ઞાન માં આવી જશે, અનુભૂતિ થઈ જશે. આવી અંદર રહસ્ય છે, કેને વાત કરવી? આ વિષય વાદ વિવાદનો સમજવાનો છે.
વિજ્ઞાન માં વાત કરી, ભાઈ ધ્યાનમાં જાણનારો જણાય છે,
જણાય જ રહ્યો છે. ક્યારે કે ભીજ જણાય છે ત્યારે ભીત જણાય છે ત્યારે ખરેખર ભીત જણાય છે કે જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે એનો જ વિચાર કરવાનો છે બસ. તો લક્ષ પર ઉપરથી છૂટીને અંદરમાં આવી શકે છે. બાકી આ જણાય છે મને એની મારે કેમ ના પાડવી કરો મોજ તો પીશો. વ્યવહારનો નિષેધ કરવાનું તમારું વીર્ય નથી ઉપડતું તો કરો મોજ.
ભીત જણાય છે ત્યારે જ્ઞાન જણાય છે એટલે ભીત પણ જણાય છે અને જ્ઞાન પણ જણાય છે એમ કેવું છે?
મેં કેટલી વાર વાત કરી તમને કે જ્ઞાન જ જણાય છે એમ કહ્યું મેં ઘણી વાર. જ્ઞાન પણ જણાય છે અને ભીત જણાય છે એમ વાત કરી જ નથી. સમજી ગયા? પેલા નિશ્ચયમાં આવો અને પછી જ્ઞાન જણાતા ભીત જણાય વ્યવહારી જુદી વાત થઈ ગઈ. અને પેલા જો આ જણાય છે એ ખોટું છે. હવે એનો દાખલો આપો. ચાર જણા તળાવ ઉપર બેઠા હતા, ચાર જણા તળાવની પાળી ઉપર, અને કાંકરોલીનું તળાવ હતું એકદમ સ્વચ્છ પાણી. મેં જોયું છે ઉદયપુર પાસે કાંકરોલીનું તળાવ. સમજી ગયા? 20-25-30 ફૂટ એમને પૈસો નાખો ને તો પૈસો નીચે જાય તો ખેત તળીએ જાય ત્યાં સુધી દેખાય એટલું ચોખ્ખું પાણી. એમાં તળાવ ઉપર રાત્રિના ભાગમાં ચાર જણા બેઠા હતા. તારાઓ લાખો તારા ઉપર હતા. પછી પાંચમો માણસ ત્યાં હતો. એ પેલા માણસને પૂછે છે નંબર 1 કે આમાં શું છે? પાણીની સામે હાથ રાખી આમાં શું છે? આમાં શું દેખાય છે? એમ નહીં પ્રશ્ન સમજો. ઓલો પ્રશ્ન કરનાર ગંભીર પરીક્ષક છે, પ્રોફેસર છે. આમાં શું છે? તો કે આમાં તારા છે. બોલે પેલા માણસે જાય તો હું પૂછ્યો તો એવું કે આમાં શું છે? તો એને સીધો ઉત્તર આપ્યો કે આમાં તારા છે. પછી બીજાને પૂછ્યું કે આમાં શું દેખાય છે? એને આમાં શું છે એ ના પૂછ્યું, બીજાને આમાં શું જણાય છે? તો કે તારા જણાય છે. સમજાય? પછી ત્રીજાને પૂછ્યું કે આમાં શું જણાય છે? તો કે આમાં મને પાણી પણ જણાય છે અને તારા પણ જણાય છે. ચોથાને પૂછ્યું તને શું જણાય છે આમાં? પાણી પાણી ને પાણી તારા જણાતા. સમજી ગયા? એ ચોથા નંબરનો પાસ થઈ ગયો. પછી કે હવે જરા તને પાણી જ જણાય છે ને બીજું કઈ જણાતું નથી ને, હવે ફરીથી જો મને કે હવે હવે ચોથાને પૂછ્યું, ત્રણ તો ના પાસ થઈ ગયા. ચોથાને પૂછ્યું કે હવે શું તને જણાય છે? તો કે ખરેખર તો મને પાણી જણાય છે, પણ પાણીની સ્વચ્છતામાં તારા નિમિત્ત છે એટલે તારા જણાય છે એમ કેવું પડે, પણ તારા સંબંધ એનું પાણી જણાય છે. જો આ તમારા પ્રશ્ન હોય જો આવ્યો, નિશ્ચય વિના પ્રમાણ થઈ થાય સ્વપ્નને જાણનારું પ્રમાણ હોય જ નહીં. પેલા પોતાને જાણે એ નિશ્ચય, પછી પર પદાર્થ જે જણાય વ્યવહાર એને જાણે છે એમ કેમ. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર થાય હોય એનો નિષેધ નથી, પણ નિશ્ચયપૂર્વકનો જ વ્યવહાર હોય ઓલું તો અજ્ઞાન છે, વ્યવહાર નથી. પરને જાણવું એ ભ્રાંતિ કહ્યું.